એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં જઈશું જે લગભગ એક સદી જૂની હોવા છતાં આજના સમાજને પણ જાણે અરીસો બતાવી રહી છે.
બિલકુલ,
આપણે વાત કરી રહ્યા છીએ ડેસિલ હેમિટની ક્લાસિક ક્રાઇમ નોવેલ રેડ હાર્વેસ્ટ વિશે.
અને આ માત્ર એક જાસૂસી વાર્તા નથી, ખરું ને?
ના, જરાય નહીં. આ તો એક બહુ મોટો અને એમ કહી શકાય કે અસ્વસ્થ કરી દે એવો સવાલ પૂછે છે.
કયો સવાલ?
કે જ્યારે કોઈ સિસ્ટમ, કોઈ શહેર મૂળમાંથી જ સડી ગયું હોય તો શું એને સાફ કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે તમે પોતે પણ એક રાક્ષસ બની જાઓ?
અને આ સવાલનો જવાબ આપવા માટે હેમેટથી વધુ યોગ્ય વ્યક્તિ મને નથી લાગતું કે કોઈ હોઈ શકે.
કેમ એવું?
કારણ કે આપણે એ સમજવું પડશે કે ડેસિલ હેમેટ કોઈ લાઇબ્રેરીમાં બેસીને કલ્પનાના ઘોડા દોડાવનારા લેખક ન હતા.
ઓ,
તેઓ લેખક બન્યા એ પહેલા લગભગ 8 વર્ષ સુધી પિંકરટન નેશનલ ડિટેક્ટિવ એજન્સી માટે ખાનગી જાસૂસ તરીકે કામ કરી ચૂક્યા હતા.
એટલે એમણે ગુનાખોરીને બહુ નજીકથી જોઈ હતી
એના સૌથી બિહામણા અને વાસ્તવિક સ્વરૂપમાં.
મતલબ એમણે કોઈ શર્લોક હોમ્સની જેમ બુદ્ધિના ખેલ નહોતા જોયા, પણ ભ્રષ્ટાચાર, હિંસા, દગાખોરીની ગંદી દુનિયામાં ખુદ કામ કર્યું હતું. એ અનુભવની એમના પર કેવી અસર થઈ હશે?
એ અનુભવે એમની પાસેથી કાયદો અને ન્યાય વિશેના બધા રોમેન્ટિક ખ્યાલો છીનવી લીધા.
બરાબર.
તેમના માટે દુનિયા કાળી કે સફેદ નહોતી, પણ સંપૂર્ણપણે ધૂસર હતી. ગુનેગારો, પોલીસ, રાજકારણીઓ અને પીડિતો બધા જાણે એક જ નૈતિક દલદલમાં ફસાયેલા હતા.
બસ બધાના હેતુઓ કદાચ અલગ અલગ હશે.
બિલકુલ. અને આ જ કડવી વાસ્તવિકતા તેમના લખાણનો આત્મા બની અને એમાંથી જન્મ થયો હાર્ડ બોઇલ્ડ ડિટેક્ટિવ શૈલીનો.
હાર્ડ બોઇલ્ડ એટલે કે એવો હીરો જે આદર્શવાદી નથી.
ના, જરાય નહીં.
પણ એ દુનિયાની કઠોરતાને સમજે છે અને એ જ ભાષામાં જવાબ આપે છે.
સાચી વાત.
તો ચાલો આ કઠોર દુનિયામાં જ ઉતરીએ. રેડ હાર્વેસ્ટ આપણને ક્યાં લઈ જાય છે?
વાર્તા આપણને લઈ જાય છે પર્સવેલ નામના એક ખાણકામ શહેરમાં. જોકે
નામ તો સરસ છે.
હા, પણ નામનું જ પર્સવેલ છે. સ્થાનિક લોકો એને પોઈઝનવિલ એટલે કે ઝેરનું નગર કહીને વધુ સચોટ રીતે ઓળખાવે છે.
પોઈઝનવિલ.
અને આ ઝેરીલા વાતાવરણમાં પ્રવેશ કરે છે આપણો નાયક, જેનું કોઈ નામ નથી.
કોઈ નામ નથી?
ના, તે સેન ફ્રાન્સિસ્કોની કોન્ટિનેન્ટલ ડિટેક્ટિવ એજન્સીનો એક ઓપરેટિવ છે, એટલે બધા તેને કોન્ટિનેન્ટલ ઓફ તરીકે જ ઓળખે છે.
અને તે શહેરમાં પગ મૂકે છે ત્યાં જ કંઈક મોટો વળાંક આવે છે, ખરું ને?
બિલકુલ. ઓબ જે અખબારના માલિક ડોનાલ્ડ વિલ્સન માટે કામ કરવા આવ્યો છે, એની સાથે મુલાકાત થાય એ પહેલા જ વિલ્સનની હત્યા થઈ જાય છે.
ઓહો.
અને બસ અહીંથી ઓપ સમજી જાય છે કે આ કોઈ એક હત્યાનો કેસ નથી, આ તો માત્ર એક લક્ષણ છે. બીમારી તો આખા શહેરમાં ફેલાયેલી છે.
એટલે કે સમસ્યા કોઈ એક વ્યક્તિ નથી?
ના, સમસ્યા પોતે જ સિસ્ટમ છે. તેને ખબર પડે છે કે પસમવેનમાં ગુનાખોરી કોઈ સમસ્યા નથી, ગુનાખોરી પોતે જ અહીંની સિસ્ટમ છે.
આ વાત બહુ રસપ્રદ છે. મતલબ કે આ એક હુડનેટ એટલે કે કોણે કર્યું પ્રકારની વાર્તા નથી.
ના,
પણ એક સિસ્ટમ ડિનેટ એટલે કે આ કોની સિસ્ટમ છે જેવી વાત છે.
એકદમ સાચું.
તો આ સિસ્ટમ ચલાવનારા મુખ્ય ખેલાડીઓ કોણ છે?
શહેર પર એમ કહી શકાય કે 4 મુખ્ય ગેંગનું રાજ છે.
4 ગેંગ?
હા. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ગેંગને શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિ એલિહુ વિલ્સને જ વર્ષો પહેલા પોતાની ખાણના મજૂરોની હડતાળ તોડવા માટે ભાડે રખ્યા હતા.
શું વાત છે! એટલે કે
હા, એ ભાડુતી ગુંડાઓ ક્યારેય પાછા ગયા જ નહીં અને આખા શહેર પર કબજો જમાવી દીધો. લ્યુયાર્ડ દારૂનો ધંધો સંભાળે છે, વિસ્પર થેલર જુગારનો, અને આ બધાની સાથે છે ભ્રષ્ટ પોલીસ વડો નૂનન.
અને અહીં જ હેમેટ અમેરિકન મૂડીવાદ પર સૌથી તીખો કટાક્ષ કરે છે. નહીં,
ચોક્કસ.
કે એલિહુ વિલ્સને નફા માટે જે રાક્ષસોને જન્મ આપ્યો હતો
એ જ રાક્ષસો હવે તેને અને તેના શહેરને ભરખી રહ્યા છે.
આ તો જાણે ફ્રેન્કનસ્ટાઈનની વાર્તા જેવું થયું.
એકદમ.
અને આ રાક્ષસોની વચ્ચે આપણો નાયક કોન્ટિનેન્ટલ ઓપ એ કેવો છે?
એ કોઈ ફિલ્મી હીરો જેવો નથી, બિલકુલ નહીં. ઠીંગણો છે, થોડો જાડો, આધેડ વયનો. તેનું કોઈ નામ નથી, જાણે કે તે કોઈ વ્યક્તિ નહીં પણ એક સંસ્થા, એક પદ્ધતિનું પ્રતીક હોય. તેની વફાદારી ન્યાય સાથે નથી પણ પોતાનું કામ પૂરું કરવા સાથે છે.
પછી ભલે એ માટે કોઈ પણ રસ્તો અપનાવવો પડે.
કોઈ પણ.
એટલે જ પોઈઝન વિલને સાફ કરવા માટે તેની પદ્ધતિઓ પણ પોઈઝન વિલ જેવી જ ઝેરીલી બની જાય છે.
હા, તે સમસ્યાનો ઉકેલ લાવવા માટે પોતે જ સમસ્યાનો એક ભાગ બની જાય છે.
અને આ સફરમાં તેની મુલાકાત કોઈ સ્ત્રી પાત્ર સાથે થાય છે?
હા, થાય છે, ડીના બ્રાન્ડ સાથે. ડીના એક ક્લાસિક ફેમ ફેટાલ છે.
એટલે કે
સુંદર, ચાલાક અને પોતાના સ્વાર્થ માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તે માહિતીનો સોદો કરે છે અને જે પક્ષ મજબૂત હોય તેની તરફ ઢળી જાય છે.
એક રીતે તે પોઈઝન વિલની જીવતી જાગતી મૂર્તિ છે.
બરાબર પકડ્યો, એ પોતે જ પોઈઝન વિલ છે.
તો હવે ઓપ પાસે શહેર છે, ખલનાયકોનું માળખું છે અને એક અવિશ્વસનીય સાથી છે. તે આ સફાઈ અભિયાનની શરૂઆત કેવી રીતે કરે છે? અહીંથી જ અસલી રમત શરૂ થાય છે.
હા, અને તેની પહેલી ચાલ જ બધાવી દે છે કે તે કેટલો ચાલાક છે.
કઈ રીતે?
એલિહુ વિલ્સન, જેણે ઓપને રોક્યો હતો, તે હવે ડરીને તેને કેસ છોડી દેવા માટે $10,000ની લાંચ આપે છે.
ઓ, મોટી રકમ.
ઓપ લાંચ લેવાની ના પાડે છે, પણ પછી તે વિલ્સનને જ બ્લેકમેઇલ કરે છે.
શું કહે છે?
તે કહે છે, આ ગંદકી તમે જ ફેલાવી છે, તો હવે તેને સાફ કરવાનો ખર્ચ પણ તમારે જ ઉઠાવવો પડશે.
વાહ.
તે વિલ્સનના જ પૈસાથી વિલ્સને બનાવેલી સિસ્ટમને તોડવાનું શરૂ કરે છે.
આ તો દુશ્મનના જ હથિયારથી દુશ્મન પર વાર કરવા જેવી વાત થઈ. તો તેનું મુખ્ય હથિયાર શું છે? બંદૂક?
ના, બંદૂક નહીં, અફવાઓ અને અવિશ્વાસ.
રસપ્રદ.
તે સમજે છે કે આ બધી ગેંગ એકબીજા પરના અવિશ્વાસ પર જ ટકેલી છે. તે બસ એ અવિશ્વાસની આગમાં ઘી હોમવાનું કામ કરે છે.
કેવી રીતે?
તે એક ગેંગના લીડર પાસે જઈને બીજા વિરુદ્ધ ખોટી માહિતી આપે છે અને પછી બીજા પાસે જઈને પહેલા વિરુદ્ધ. તે દરેકના મનમાં શંકાનું એવું બીજ રોપે છે કે તેઓ એકબીજાના લોહીના તરસ્યા બની જાય છે.
તેની સૌથી મોટી ચાલ કઈ હતી? પેલી શાંતિ મંત્રણાવાળી?
એ તો તેની માસ્ટર સ્ટ્રોક હતી. તે શહેરના બધા મુખ્ય ગુનેગારો અને ભ્રષ્ટ અધિકારીઓને એક શાંતિ મંત્રણાના નામે ભેગા કરે છે.
પણ તેનો અસલી હેતુ તો કંઈક બીજો જ હતો.
હા, શાંતિ નહીં પણ મહાયુદ્ધ કરાવવાનું. એ મીટિંગમાં તે બધાના રહસ્યો, ષડયંત્રો અને દગાખોરીનો એક પછી એક પડદાફાશ કરે છે.
અને પછી?
એ મીટિંગ પછી શહેરમાં ખુલ્લું ગેંગવોર ફાટી નીકળે છે. ઓપે માત્ર એક તણખો ચાંપ્યો અને આખું શહેર ભડકે બળવા લાગ્યું.
પણ આ આગમાં ઓપ પોતે પણ દાજે છે. વાર્તામાં એક એવો સમય આવે છે જ્યાં તે પોતાની નૈતિકતાના સૌથી નીચલા સ્તરે પહોંચી જાય છે, ખરું ને?
હા,
પેલી બ્લડ સિમ્પલવાળી ઘટના.
એક ક્ષણ ખરેખર ભયાનક છે અને મતલબ નવલકથાનો સૌથી મહત્વનો ભાગ છે. જેમ જેમ હત્યાઓ વધતી જાય છે, ઓપ પર માનસિક દબાણ વધતું જાય છે.
તે હિંસાનો આદિ થઈ જાય છે.
એટલો આદિ કે તેને સાચા ખોટાનો ભેદ દેખાતો બંધ થઈ જાય છે. એક રાત્રે તે ડીના બ્રાન્ડ સાથે દારૂ અને અફીણના નશામાં ધૂત થઈને બેભાન થઈ જાય છે.
અને
જ્યારે તે સવારે જાગે છે
ત્યારે તેને ખબર પડે છે કે ડીના બ્રાન્ડની બરફ તોડવાના સુઈયા વડે હત્યા થઈ ગઈ છે.
હે ભગવાન.
અને એ સુયો તેને પોતાના ખિસ્સામાંથી મળે છે.
શું?
હા, એક ક્ષણ માટે ઓપને પણ શંકા જાય છે કે કદાચ નશામાં તેણે પોતે જ આ હત્યા કરી છે.
ઓહ,
આ જે બ્લડ સિમ્પલ થવાની અવસ્થા છે જ્યારે તમે હિંસામાં એટલા ડૂબી જાઓ કે તમે પોતે જ એક હત્યારા જેવો વિચારવા લાગો.
આ તો કંપારી છૂટી જાય એવી વાત છે. અહીં હીરો અને વિલન વચ્ચેની રેખા
સંપૂર્ણપણે ભૂસાઈ જાય છે. એક ક્ષણે તે પોતે જ પોઈઝન વિલનો એક ભાગ બની જાય છે.
બરાબર. ભલે પછીથી ખબર પડે કે હત્યારો કોઈ બીજો હતો, પણ એક ક્ષણ ઓપને હંમેશા માટે બદલી નાખે છે.
અને ડીનાની હત્યા પછી તો
ગેંગ વોર ચરમસીમાએ પહોંચે છે. ઓપની ચાલાકીથી એક પછી એક બધા ગુંડાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ માર્યા જાય છે. આખું શહેર લાશોથી ભરાઈ જાય છે.
અને અંતે ઓપનું મિશન સફળ થાય છે. તે જે કરવા આવ્યો હતો તે કરી બતાવે છે.
હા, પણ એ વિજયની કિંમત શું? પોઈઝન વિલના બધા મોટા ગુનેગારો ખતમ થઈ જાય છે, પણ શહેર એક સ્મશાન બની ગયું છે.
આ જ છે રેડ હાર્વેસ્ટ.
હા, લોહીની લણણી. ઓપ તૂટી ગયેલા ઇલિહુ વિલ્સન પાસેથી પોતાની ફી લે છે અને શહેર છોડી દે છે, જેને તેણે બચાવ્યો નથી, માત્ર આગ અને લોહીથી સાફ કર્યો છે.
અંત એકદમ પોકળ અને નિરાશાજનક છે.
કોઈ જીતનો જશ્ન નથી, માત્ર વિનાશનો થાક છે.
તો આ આખી ક્રૂર અને અંધકારમય વાર્તામાંથી આપણે શું તારવી શકીએ? મને લાગે છે કે હેમેટ કોઈ એક વિષય પર નહીં પણ આખી સિસ્ટમ પર આંગળી ચીંધી રહ્યા છે.
ચોક્કસ. પહેલો ને સૌથી સ્પષ્ટ વિષય છે સાર્વત્રિક ભ્રષ્ટાચાર. હેમેટ કહે છે કે ભ્રષ્ટાચાર એ માત્ર થોડા ખરાબ લોકોનું કામ નથી
પણ એક બીમારી છે.
હા, એક એવી બીમારી જે આખા તંત્રમાં ફેલાઈ જાય છે. જ્યારે પોલીસ, રાજકારણ અને વ્યાપાર બધું જ સડી ગયું હોય ત્યારે કોઈ એક વ્યક્તિ તેને સુધારી શકતી નથી,
અને એ સુધારવાનો પ્રયત્ન કરનાર પોતે પણ એ સળાથી બચી શકતો નથી. આ જ બીજો વિષય છે, હિંસા અને ન્યાય.
બરાબર.
શું હિંસાથી હિંસાનો અંત લાવી શકાય? ઓપનો અનુભવ કહે છે ના.
તમે આગને બુઝાવવા માટે આગનો ઉપયોગ કરો તો તમારા પોતાના હાથ પણ દાજવાના જ છે.
સાચી વાત. અને આ બધાના મૂળમાં શું છે?
એના મૂળમાં છે અનિયંત્રિત મૂડીવાદ. એલિહુ વિલ્સનનો એક નિર્ણય નફા માટે ગુંડાઓને બોલાવવાનો આખા શહેરના વિનાશનું કારણ બન્યો. હેમેટ, જેઓ ડાબેરી વિચારધારા ધરાવતા હતા, તે સ્પષ્ટપણે બતાવી રહ્યા છે કે જ્યારે નૈતિકતા વિનાનો મૂડીવાદ ચાલે છે ત્યારે તે ગુનાખોરી અને હિંસાને જ જન્મ આપે છે. આ વાત આજે પણ એટલી જ પ્રસ્તુત છે.
અને છેલ્લે આ નવલકથાએ આપણને આપ્યો એન્ટી હીરો.
હા, એ બહુ મોટું યોગદાન છે.
કોન્ટિનેન્ટલ ઓપ સારો માણસ નથી, પણ તે પોતાના કામમાં કુશળ છે. તે અસરકારક છે, પણ આદર્શ નથી.
તેણે સાહિત્યમાં નાયક અને ખલનાયકની કાળી સફેદ દુનિયાને તોડીને એક એવી ધૂસર દુનિયા રજૂ કરી જે કદાચ વાસ્તવિકતાની વધુ નજીક છે.
તો આ વાર્તા આપણને એ શીખવે છે કે જ્યારે વ્યવસ્થા પોતે જ સડી ગઈ હોય ત્યારે તેને સુધારવાનો પ્રયાસ કરનારને પણ એ સડાના દાગ લાગી શકે છે.
અને એ પણ સવાલ ઉઠાવે છે કે શું સફાઈનો અર્થ હંમેશા શુદ્ધિકરણ થાય છે, કે પછી તે માત્ર એક પ્રકારની બુરાઈને બીજી પ્રકારની બુરાઈથી બદલવાની પ્રક્રિયા છે?
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.